તારીખ 16/7/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 62-65 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 24.
આત્મા નિત્ય છે એ વિષય પર ગુરુ શિષ્યના સંવાદમાં ગુરુને સ્પષ્ટ કરે છે કે આત્મા નિત્ય છે. આત્મા નિત્ય છે એમ જેને પોતાના સ્વરૂપની નિત્યતા ભાષે એને દેહાદી સંયોગની અનિત્યતા પણ હશે. એ અનિત્યતા ભાસતા દેહાદી સંયોગની આસક્તિ એકત્રો વૃત્તિ એ થઈ જાય. સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તીનો વિચાર કરવામાં આવે તો છ ખંડનો પથારો હોવા છતાં રસ કેમ નથી? અહીંયા તો એના પ્રમાણમાં કાંઈ નથી. એનો એટલો વૈભવ છે કે એને એટલો વૈભવ હોવા છતાં રસ કેમ નથી? એમ જોવે છે કે મારા અનાદિ અનંત અસ્તિત્વ પાસે આ તો 4 દિવસની ચાંદની નથી, આમાં શું રાખું? વળી આ સંયોગો આત્માની શાંતિ બાળીને ઉત્પન્ન થયેલા પુણ્યના ફળ રૂપે છે. પુણ્યના ફળ રૂપે જે સંયોગો થયા એ તો આત્માની શાંતિને બાળીને થયા. જે આત્માની અશાંતિના કારણ અથવા કાર્ય સ્વરૂપે છે એમાં શું રાજવું? એ તો એકનું પાગલપણ છે. પુણ્યપાપ અધિકારનો સારો આ છે, સમય સારો ના, પુણ્યપાપ અધિકારનો સારો છે કે પાપને તો કોઈ ઈચ્છતું નથી. ધર્મના ક્ષેત્રમાં તો અન્ય મતીઓ પણ પાપને સ્વીકારતા નથી, પણ એક જૈન દર્શન એવું છે કે પુણ્યને પણ સ્વીકારતું નથી, ઉપાધિ કરતું નથી. એક પોતાના આનંદ સુખ નામને ઉપાધિ ગણે છે અથવા ઉપાધિ પણ એ અનુભવે છે. ગણે છે એટલે ઉપાધિ પણ એ અનુભવે છે એમ છે. હા, આત્માને શાંતિને બાળીને ઉત્પન્ન થયેલા વિભાવ પરિણામ છે એ સિદ્ધાર્થ સ્વભાવના ઘાતક છે, સિદ્ધ સિદ્ધાર્થ ઘાતક છે. જેટલા કોઈ વિભાવ પરિણામ છે એ બધા સ્વભાવના ઘાતક છે અને આત્માની શાંતિને બાળનારા છે. એમાં રાચે છે એમાં જ્ઞાન પણ નથી. તો હું છું પોતાની શાંતિ બાળે, પોતાના પ્રાણને ઘાતે. શાંતિ તો પોતાનો પ્રાણ છે, એનો ઘાત કરીને એમાં રાજી થાય, શું ગણવું? એનું જેને નિત્ય સ્વભાવ જણાય છે એને અનિત્યતાનો રસ અનાદિનો છૂટી જાય છે. એને રસ નથી આવતો, આમાં કાંઈ નથી. અને રસ લેતા દુઃખ છે એ ચોખ્ખું સમજાય છે નિર્મળ જ્ઞાનમાં. આ અનિત્ય સંયોગોમાં રસ લેવાથી વર્તમાનમાં દુઃખ છે અને ભવિષ્યમાં એ દુઃખનું જ કારણ છે એવું પણ પોતાને ચોખ્ખું સમજાય છે. એટલે નિત્યતાનો વિષય એ પોતાના સ્વરૂપના ઓળખાણ સાથે સીધો સંબંધ ધરાવે છે. પોતાની નિત્યતા આગળ સર્વ સંયોગોની અનિત્યતા છે. અનિત્યતા હોવાથી અસારપણું છે, અસારપણું હોવાથી અશરણપણું છે. એના આશ્રયે કદી શરણ મળે એવું નથી. એ બધી ભાવનાઓ નિત્યતાને આશરે એવું ઉભું થાય છે. અહીંયા તો સિદ્ધ કરે છે કે જે અનિત્ય સંયોગોમાં જ સર્વસ્વ માને છે એ બધા બૌદ્ધ છે. અનિત્યતાને જ આત્મા માન્યો એને, માટે એ બધા બૌદ્ધ છે એમ કહ્યું. પરમાણુની ક્રિયા તો ક્રમે ક્રમે થાય છે, ત્યાંથી આગળ ચાલવાનું. અને જ્ઞાન તો ક્ષણમાં ઘણા કાળનો વિચાર સ્મરણ કરી શકે છે, ભૂતકાળનો ભવિષ્યકાળનો એવો ઘણો વિચાર કરી શકે છે. વાત આવી ને ગયા માસ ની વાત યાદ આવે છે, એક માસ પછી દિવાળી આવશે, ભાદરવા મહિનાના પ્રવચનો મારી ફરકમાં 294. અને જ્ઞાન તો ક્ષણમાં ઘણા કાળનો વિચાર અને સ્મરણ કરી શકે છે. 2 વર્ષનું બાળક પણ એક વાર અગ્નિથી દાઝે તો તે અગ્નિને ફરી અડગાથી ડરે છે. એને સ્મરણ ટકી જાય છે કે આનાથી દજાય છે, માટે એની પાસે જવાય નહીં, અડાય નહીં. માટે જાણવું તે નિત્ય સ્વભાવ છે, નાયક સ્વભાવ છે, એ નિત્ય સ્વભાવ છે. અને એ નિત્ય સ્વભાવ છે તે આશ્રય કરવા યોગ્ય છે. 2 વર્ષના બાળકને પ્રયોજન ભૂતની બુદ્ધિ હજી ઉઘરી નથી, તો એ આટલું તો ખ્યાલ આવે છે. પ્રયોજન છે વિપરીતતા સાધે છે.
ઉંમર 2 વર્ષથી નીચે
એમ જુઓ ને તો 4 ઇન્દ્રિય જેટલી અક્કલ નથી. બાકી છે ને 3 ઇન્દ્રિય છે, 4 ઇન્દ્રિય માખ નથી, આંખ ને કાન નથી, 3 ઇન્દ્રિય છે. બકોડો એને આંખ નથી, કાન નથી, 3 ઇન્દ્રિય છે. પણ એ સાકળ ઉપર બેસે છે, ફટકડીને વળગતો નથી. માખી કે મકોડો ફટકડીને વળગતો નથી, સાકરને વળગે છે. એમ આ આત્મા સુખના સાગર સાકરને વળગતો નથી, એને અશાંતિને વળગે છે. એટલો વિવેક ન રહ્યો ને. બાળક કરતા શું, 3 ઇંચ કરતા પણ ભૂલ કરે છે. એ પણ સાકરને પકડી રાખે છે, ફટકડી નથી. આગો ઊભો નથી રહેતો, મકોડો આવતો જાય, ફટકડીનો ગાંગડો આવે ને સાકરનો ગાંગડો રસ્તામાં આવે, ફટકડીના ગાંગડો પણ ઊભો ન રહે. સાકરના ગાંગડાથી ખસે નહીં, કાઢવો હોય તો પણ ખસે નહીં. અંદર આત્મા સાકરનો ગાંગડો છે, ત્યાં ચોટી જાય. એ સર્વ ઉપદેશનો સાર એ છે, બધા ઉપદેશનો સાર એટલો છે. ભાઈ તું ક્યાં ચોટ્યો છું, જો તને દુઃખ થાય ત્યાં તું વળગે છો, અને તને સુખ થાય ત્યાં તું વળગતો નથી. આ તે શું કહેવાય, આ સીધી વાત એવી છે. આટલું સ્મરણની અપેક્ષા લીધી ને, એક વાર બાળક ડાયજો હોય તો પછી અગ્નિથી આગો આગો ભાગે. માટે જાણવું તે નિત્ય સ્વભાવ છે, જેનો જે સ્વભાવ, જેનું જે લક્ષણ અથવા સ્વરૂપ, તે સદાય ટકી રહે. જળ પદાર્થ પણ એ સૂક્ષ્મ પરમાણુ કે જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છેલ્લો અણુ છે, તે ત્રિકાળ તેની સત્તામાં ટકીને રહેનારો નિત્ય છે. પરમાણુ પણ એની સત્તામાં સદાય રહે છે. તેમજ હયાતી વાળો પદાર્થ છે, નિત્ય એટલે નિત્ય હયાતી વાળો પદાર્થ છે, એ કોઈ કાળે ન હોય તેમ ન બને. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈએ. કેવા સિદ્ધાંત નાખ્યા છે આત્મસિદ્ધિમાં, આગળનું પદ આવશે. એક સમય જે સૌ સમય જે એક સમય યાદ હોય એ સદાય યાદ હોય, પણ એવો ને એવો ન દેખાય તો એનો અર્થ એ છે કે અવસ્થા ભેદ છે, પણ વસ્તુ તો તેની તે છે. એવી રચના કરી છે, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. પ્રવાહમાંથી નીકળ્યું છે ને, અંદર જોયું, પ્રવાહ ઉઠો છે એમાંથી વાત નીકળી છે. આવા ટૂંકા શબ્દોમાં આવા સૂત્ર જેવા સિદ્ધાંતો મૂક્યા છે. મોક્ષ નો ઉપાય ને ઉપસંહાર બહુ સારો વિષય આવે છે. આ તો પ્રાથમિક વિષય છે, શિષ્ય ને છે, નિત્ય છે, એટલા પડકા સમજાવે છે. નિત્ય એવા પદાર્થની ક્ષણે ક્ષણે અવસ્થા બદલાય છે અને વસ્તુ તરીકે ટકી રહે છે, તો જેનું ચૈતન્ય લક્ષણ છે, જે લક્ષણ જળ પદાર્થમાં નથી, તે સ્વતંત્રપણે કેમ ન ટકી રહે? માટે શ્રી ગુરુ કહે છે કે જીવની અવસ્થા હર્ષ, શોક, રતિ, અરતિ, દયા, ક્ષમા અને ક્રોધ જણાય છે, પણ તેને જાણનારો નિત્ય તત્વ ધ્રુવ છે. એ બધી ક્ષણિક અવસ્થાઓને જાણનારો નિત્ય ધ્રુવ છે. આનંદજી પણ કહે છે કે સ્થિરતા એક સમયમાં ઠાણે ઉપજે વેસે તબહી, પુલટ પુલટ ધ્રુવ સત્તા રાખે યાહમ સુની ને કબલી અબદુ નકના ગરતી. ક્યાં જાણે બામણ કાજી હિન્દુ મુસલમાનને શું ખબર પડે જૈન તત્વ નિયમ કે છે, એવું જૈન તત્વ છે. એક સમયમાં ઉત્પાદ્યો એ ધ્રુવ જૈન પરમેશ્વર સિવાય કોઈએ કહ્યું નથી. એક સમયમાં સ્થિર રહે, એક સમયની અંદર એનું ઉપજવું વિનસવું થાય, ધ્રુવ સત્તા કાયમ રાખે, આવી વાત તો ક્યાંય સાંભળી નથી. આત્મામાં અવસ્થા દ્રષ્ટિએ જોઈએ તો ક્રોધ નો નાશ અને ક્ષમાની ઉત્પત્તિ થાય છે, અને તે જ આત્મા ચૈતન્ય સત્તા ધ્રુવ નિત્ય રહે છે એમ ક્ષણે ક્ષણે સમય સમય વર્તે પૂર્વ અવસ્થાનો નાશ અને ઉત્તર નવી અવસ્થાની ઉત્પત્તિ થાય છે, અને જાણનાર સત્તા ચૈતન્ય સત્તા એ નિત્ય ધ્રુવ છે, એ નિત્ય સત્તા નિત્ય ધ્રુવ છે. આ ન્યાય યથાર્થ સમજાય તો ત્રણ લોક ત્રણ કાળમાં પોતાનું સત્પણું છે એમ દ્રઢ થઈ જાય. 50-100 વર્ષની મૂડી એમ આવી જાય પાણી રડતા રડતા મહેનત કરતા કરતા, તો પ્યાલો ફાટે છે માણસ, મારે કોઈની હાડી બહાર નથી. 50-100 વર્ષની જિંદગી નીકળે એટલું જો એક તબક્કે આવી જાય તો પ્યાલો ફાટે છે, મારે કોઈની હાડી બહાર નથી. અહીંયા કે છે 50-100 વર્ષનું નિત્ય અનંતકાળનું ધન તારી પાસે છે, અનંતકાળની શાંતિ, અનંતકાળનું સુખ, અનંતકાળનો આનંદ, આનંદ અનુગત સમાધિ છે ને, અનંતકાળનો આનંદ, એવું સમાધિનું સુખધામ તું પોતે છો. હવે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી, તેવું દ્રઢ થઈ જાય. આ બધું સમજવા માટે પોતાની તૈયારી જોઈએ, એને હોશ આવવી જોઈએ, ઉત્સાહ આવવી જોઈએ, ઉલ્લાસિત વિરેથી એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ક્રોધના પરિણામ થયા ત્યાં જાણ્યું કે આ ઠીક નથી, પછી ક્ષમા ધારણ કરીએ, પણ બે અવસ્થામાં પોતે ટકી રહ્યો એવી જે બે અવસ્થાને પલટવામાં પોતે છે તેમાં વચ્ચે કોઈની સહાય ના આવી, સ્વતંત્રપણે પોતે ટેકો છે, સ્વતંત્રપણે અવસ્થાને પણ તો છોડાવે છે. જો દેહના કારણે ક્ષમતા રહેતી હોય તો દેહ તો જ્ઞાની મુનિ અને જ્ઞાની અને જ્ઞાની ગ્રહસ્થને પણ છે. પોતાના અનુભવથી પ્રત્યક્ષ દેખી શકીએ છીએ કે ક્રોધ ટળીને ક્ષમા કરવાનો ક્ષમા કરવા માટે બીજાનો આધાર રાખવો પડતો નથી. ક્ષમા સ્વભાવ ટકાવી રાખવામાં કઈ દેહ ના પાડી શકે નહીં. આત્મા નિત્ય અવિનાશી છે એવી જેને પ્રતીત હોય, જાણપણ ઉપરાંત પ્રતીત હોય, આ વાત એ છે. સાથે સાથે એને અનિત્ય વસ્તુ પ્રત્યે પ્રેમ અને મોહ આ નિત્યતાનું જ્ઞાન અનિત્યતા ઉપરના મોહને મોહને એટલે બ્રહ્મને ખલાસ કરી નાખે છે. જે અનિત્ય છે અને મારે કાંઈ કામનું નથી, અનિત્ય હોવાથી મારે કાંઈ કામનું નથી, નકામું છે, એને એને વળગીને શું કરવું? કે પર વસ્તુનો મનવાણી દેહનો કરતા પોતાને માને નહીં, એનો એ કરતા થાય નહીં. જડ વસ્તુનો સ્વામી ન થાય, કરતા ન થાય, સ્વામી ન થાય, એકત્વ ન કરે, એ બધો એકાર થાય. માટે જ્યાં સુધી જીવનું નિત્યપણું જીવને યથાર્થ ભાસ્યું નથી ત્યાં સુધી તેને વિચારવાનું છે. જ્યાં સુધી ભાસે નહીં ત્યાં સુધી આ વિચારને ભાસે તે રીતે વિચારવાનું છે. વિચારવાનું છે એટલે ભાષે તે રીતે વિચારવાનું છે, એનો પ્રયોગ કરીને અવલોકન કરીને ભાષે ત્યાં સુધી વિચારવાનું છે. જો કદી એમ કહીએ કે ચેતનની ઉત્પત્તિ થવી અને નાશ થવો તે આત્મા જાણે, એટલે હું નાશ પામ્યો અને ઉપજ્યો એમ જાણે, તો તે બોલનાર જાણનાર મિથ્યા માન્યતા વાળો છે. હું નાશ પામ્યો હતો, આગળના ભાવમાં આ રીતે મૃત્યુ થયું હતું તો પણ હું અત્યારે એમ બતાવે છે કે ખરેખર મૃત્યુ થયું નહોતું, પણ દેહનો સંયોગના વિયોગનો એ પ્રસંગ હતો, એ કર્મના ઉદયનો પ્રસંગ હતો, એ પ્રકારના ઉદયનો પ્રસંગ હતો, એ કર્મ પ્રસંગ છે. કર્મ પ્રસંગ તે આત્મા નથી. કોઈ કહે કે મારા મુખમાં જીભ નથી એવું થયું એમ બોલનાર છે, ને હું મરી ગયો તો એમ બોલનાર મારા મુખમાં જીભ નથી એવું થયું. ભાષાનું જ્ઞાન સ્મરણ કરનારો નિત્ય છે એમ જાણનારનું તો નિત્યપણું દેખાય છે. તમે જ અંતરમાં વિચારી જુઓ કે પ્રમાણ શું છે. સચ્ચા જ્ઞાન કો પ્રમાણ કહેતે હૈ, સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. અનુમાન એટલે અનુ એટલે અનુસરીને નિત્યપણાનું માન એટલે માપ કરવું કે એમ આત્મા છે તે નિત્ય છે એમ ઘણા ન્યાયથી સિદ્ધ થાય છે. એમ આત્માનું નિત્યપણું સિદ્ધ થાય છે. ભાષાનું જ્ઞાન સ્મરણ કરનારો નિત્ય છે એ છે.
એમ જાણનારનું તો નિત્યપણું દેખાય છે.
હા એમ છે,
એમ આત્મા છે તે નિત્ય છે ઘણા ન્યાયથી સિદ્ધ થાય છે.
તમે અંતરમાં વિચારી જુઓ કે પ્રમાણ શું છે. સચ્ચા જ્ઞાન કો પ્રમાણ કહેતે હૈ એ કાઢી નાખ્યું.
કાઢને તો હિન્દી કાઢને તો ને સચ્ચા
જ્ઞાન એ કાઢવા જેવું ખાસ નથી. કે માંધો તો માંધો પડે એવું તો કઈ છે. ઘણી વાર તો કારણ વગરના ફેરફાર ક્ષયોક્ષમના કારણે થઈ જાય છે. હવે 62મી ગાથાનો સાર ગાથા 63માં છે. 62 થી 39 ગાથા 62મી નો સાર ગાથા 63માં છે. જેના અનુભવ વશે ઉત્પન્ન લયનું જ્ઞાન તેથી જુદા એના થાય ને કેમ કઈ નહીં ભાન અર્થાત ચેતન ના ઉત્પત્તિ લય થાય છે એવો કોઈને પણ અનુભવ થવા યોગ્ય છે નહીં. સર્વથા ચેતન નો નાશ થાય, સર્વથા ચેતન નો ઉત્પાદ થાય એવું તો કોઈને અનુભવ ન થાય. દેહની ઉત્પત્તિ અને દેહના લયનું જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે તે દેહથી જુદો ન હોય તો કોઈ પણ પ્રકારે દેહની ઉત્પત્તિ અને લયનું જ્ઞાન થાય નહીં. અથવા જેની ઉત્પત્તિ અને લય જે જાણે છે તે તેથી જુદો જ હોય, કેમ કે તે ઉત્પત્તિ લયરૂપ નથી પણ તેનો જાણનાર છે, માટે તે બેની એકતા કેમ થાય એમ કહીને જે અનિત્ય એવો દેહ છે એનો જાણનારો નાયક નિત્ય છે એમ સિદ્ધ. દેહને સાથે એટલા માટે લીધું કે દેહના નાશથી પોતાનો નાશ જીવ માને છે અને દેહની ઉત્પત્તિથી પોતાની ઉત્પત્તિ માને છે. ગુરુદેવને ઉંમરનો પ્રશ્ન વાતચીતમાં નીકળે તો એમ કહેતા આ દેહને આટલા થયા, શું કે
દેહને થયા
આ દેહ ને આટલા થયા મને નહી બોલવાની પદ્ધતિ વૈશાખ સુધી નો જન્મ એટલે આટલા થયા અને ગર્ભના નો મહિના જુદા આયુષના
જુદા
બધા જુદા ગણાવે. આયુષ તો ત્યાંથી શરૂ થાય છે ને ગર્ભમાં આવે ત્યાંથી આયુષ શરૂ થાય છે. દેહ ના બધા વૃદ્ધ મને આત્મા તો અના દેહ અનંત આયુ ધારક છે અને દેહ ને ખરેખર સંબંધ નથી. 62મી ગાથાનો ન્યાય કર્યો, હવે 63માં તેનો સિદ્ધાંત કહે છે. જેના અનુભવમાં ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે છે એ જાણનારો તેથી જુદા રહ્યા વિના કોઈ પ્રકારે તેને ઉત્પન્ન લઈનું જ્ઞાન સંભવતું નથી. અથવા ચેતનની ઉત્પત્તિ અને લય થાય છે એવો અનુભવ કોઈને પણ થવા યોગ્ય નથી. સ્વપ્નમાં કોઈ પોતાના મૃત્યુનો ભાસ થાય છતાં જાગ્રત થતાં તેમ જણાતું નથી કે સ્વપ્નું ખોટું હતું એમ લાગે છે. જાગ્રત થતાં એને સ્વપ્નની વાત જૂઠી છે એવો અનુભવ થાય છે. એમ જેને ભવાંતરનું જ્ઞાન થાય એને મૃત્યુનો પ્રસંગ જૂઠો હતો એવું જ્ઞાન થાય છે. મારું કઈ મૃત્યુ નતું થયું પણ મૃત્યુ માયનું હતું અથવા મૃત્યુ તુલ્ય મને દુઃખ થયું હતું એવો મારો જે અનુભવ હતો એ મૃત્યુ જાણીને ખોટો અનુભવ થયો હતો. હું અત્યારે મોજૂદ છું, હૈયાત છું એ સાબિત કરે છે કે મારો કદી મૃત્યુ થયો નથી. જો કદી મારું મૃત્યુ થયું નથી તો હવે કદી પણ મારું મૃત્યુ થાય એવું પણ સંભવતો નથી, એવું બનતું નથી. જેને મૃત્યુનો ભય જાય અથવા જેને મૃત્યુનો ભય ન થાય તેને પછી બીજો કયો ભય થાય? સર્વથી વધારેમાં વધારે ભય હોય તો મૃત્યુનો છે પ્રાણી માત્રને. જો પોતાના નિત્યપણાના જ્ઞાનને આધારિત મૃત્યુનો ભય ન થાય તો પછી એને કોઈ ભય થાય એ પ્રશ્ન રહેતો નથી. માટે જ્ઞાને સદાય નિર્ભય છે આનું કારણ આ છે. ભય નામનો કોઈ શબ્દ અર્થ અને ભાવ હવે એની પાસે રહ્યો નથી. ખરા ભય વળી શું? ભય નામની ચીજ શું? ભય જેવી વસ્તુ નથી. પદાર્થ જેમ છે તેમ જાણવું બસ અનિત્યને નિત્ય અનિત્યને
અનિત્ય
વાત પૂરી થઈ ગઈ. મૃત્યુનો ભય નથી બીજો કયો ભય લાગે? બનાસકાશજી બહુ સરસ પ્રતિ જેમ સ્વપ્ન પરિણામે મૃત્યુ જાગ્રત અવસ્થામાં જૂઠ લાગે છે તેમ વાસ્તવિક લૌકિકમાં જેને મૃત્યુ કહે છે એ આત્મજ્ઞાન થતાં જૂઠ લાગે છે અને પર્યાયનું પલટવું છે એ ધ્રુવની સમીપ જતા જૂઠ લાગે છે. હું પલટતો નથી, હું ઉત્પાદનરૂપ થતો નથી, પર્યાયના પ્રવાહમાં હું તણાતો નથી, હું ધ્રુવનો ધ્રુવ મરી જાઉં છું. સ્મશાન યાત્રા જુએ, અગ્નિ સંસ્કાર જુએ, પાછળથી બધા દુખી થાય બધું જોવે, બધું જોવે, બેઠો બેઠો બની શકે કે
નહીં?
તો પ્રત્યક્ષ જૂઠ છે, જાગે ત્યારે એમ થાય કે આ બરાબર છે, જૂઠ જ હતું, હું ક્યાંથી જોઉં? આ બેઠો હું તો પોતાની હૈયાથી એના જૂઠપણાનો અનુભવ કરાવે છે, જૂઠાપણાનો અનુભવ કરાવે છે. એમ આત્મજ્ઞાનમાં નિત્યતાનું જેને જ્ઞાન થાય છે એ પોતાના ભૂતકાળના મૃત્યુના જૂઠાપણાનો અનુભવ કરાવે છે. ના જ નથી ને, અહીંયા માયા મોજૂદ છું ને, અહીંયા જ છું ને, મરવાનો પ્રશ્ન જ ક્યાં ઉભો થાય છે? એ મૃત્યુ છે, એ ખરેખર મૃત્યુ છે જ ને, એક પ્રસંગ છે, અનેક એવા પ્રસંગ છે, એવો એ પ્રસંગ છે, ખરેખર મૃત્યુ જેવી ચીજ છે. એ જ રીતે ક્ષણવર્તી પર્યાય છે એ ધ્રુવની સમીપ જાય છે, જે ધ્રુવના આશ્રયે જાય છે ત્યારે એમાં હું પણ ઉઠી જાય છે. ધ્રુવ તત્વમાં હું પણ થતા અનિત્ય એવી ક્ષણવર્તી પર્યાયોમાં હું પણ ઉઠી જાય છે ત્યારે એને એમ લાગે છે કે આ પર્યાય સ્વયં ફર્યા કરે છે, હું તો એમને મરી જાઉં છું. સુગાનીજીની ભાષામાં કહીએ તો પરિણામ પરિણમતા હૈ મેં તો યું કા યું રહે જાતા હું. બહુ સારો ટોપિક છે. અને એ ચર્ચા દરમિયાન એ વાત ઘણી વાર વારંવાર પરિણામ પરિણમતા હૈ મેં તો યું કા યું
રહે જાતા હું.
રહે જાતા હું, વાહ, પરિણામ પરિણમી જાય છે, હું નથી પરિણમતો, હું એમ ને એમ રહી જાઉં છું.
વાત પછી પર્યાયમાં જણ
હા જણાય છે, પર્યાયમાં પર્યાય ધ્રુવનો પણ નિર્ણય કરે છે અને પર્યાય પર્યાયનો પણ નિર્ણય કરે છે, પણ એ નિર્ણય કરતા ધ્રુવનો આશ્રય કરે છે અને પર્યાયનો અનાદિનો આશ્રય મટી જાય છે, ઉઠી જાય છે, એવું એક સમ્યક કાર્ય થાય છે. આ કાર્યને સમ્યક કહેવામાં આવે છે. ધ્રુવ પર્યાયનું જ્ઞાન થતા અનાદિના પર્યાયનો આશ્રય મટીને ધ્રુવનો આશ્રય થાય એ કાર્ય સમ્યક છે અને પર્યાયનો આશ્રય તે અસમ્યક છે. બૌદ્ધવાદી બૌદ્ધ મતીએ પર્યાય નું અનિત્યપણું માન્યું, પણ પર્યાય ના આશ્રય માન્યું, ધ્રુવનો આશ્રય અથવા ધ્રુવનો અંગ છોડી દીધો નિર્ણય કરવાનો, તો એનું ખોટું છે, એનું સાચો નથી, એનું તો ખોટું છે. પદ્ધતિ જે છે એ પદ્ધતિ કામ કરવાનું છે, પદ્ધતિ મુખ્ય વાત છે. સ્વપ્નમાં જેમ કોઈને પોતાના મૃત્યુનો ભાસ થાય છતાં જાગૃત થતા તેમ જણાતું નથી, એ પણ પહેલાનું અને પછીનું જ્ઞાન કરનારો તો પોતે નિત્ય છે. સમુદ્રના મોજા ઉપજે છે અને વિનશે છે, પણ તેને દેખનારો ઉપજતો નથી અને નાશ પણ પામતો નથી, એટલે જાણનારો તો નિત્ય જ છે. જાણનારો તો તે દેવકાળને સ્વયં જાણનારો છે, જાણનારામાં ટુકડા નથી. 62મી ગાથામાં ઉત્તર છે કે જે વખતે દેહનો નાશ થાય તે વખતે જીવનો નાશ થતો હોય તો ગંભીર માંદગીના કાળે પોતાને લાગે કે હવે આ દેહ નહીં રહે એવું જે અપ્રગટ ભાન છે તે અનિત્ય દેહને જાણનારો અનિત્ય કેમ હોય શકે? હવે આ દેહ નો સંયોગ નહીં રહી શકે એમ જાણનાર દેહ સ્વરૂપે નથી, અનિત્ય નથી. આ દેહ નહીં રહે એમ જાણ્યું તેની સાથે એમ આવ્યું કે હું નિર્ણય કરનારો તો લોકો કહે છે કે આત્મા નિત્ય છે એમ લોકો તો કહે છે, પણ યથાર્થ યુક્તિથી ન્યાયથી અને અંતર વિચારનાથી, અંતર વિચારનાથી અંતર વળીને એમ કહે તેઓ પોતાની નિત્યતાનો નિર્ણય કરતા જ નથી. આમ ખબર છે, લોકોને ખબર નથી એવું નથી, પણ એ ખબર કામમાં આવતી નથી. પ્રતીત સહિતનું જ્ઞાન જોઈએ એમ કહે છે, અથવા જે જ્ઞાન પ્રતીતનું ઉત્પાદક ન હોય તે જ્ઞાન જ નથી ખરેખર. તો જે જ્ઞાન પ્રતીતને ઉત્પન્ન કરે તે જ્ઞાન નહીં એમ કહે છે. એ અજ્ઞાનનું અજ્ઞાન જ છે. આત્મા નિત્ય છે એવું તો જાણ્યું, તો કે અજ્ઞાન બીજું રૂપ લઈને આવ્યું તારી સામે. અજ્ઞાને વેશ પલટો કરીને તમે ભ્રમણામાં નાખ્યો કે મને આત્માનું જ્ઞાન થયું છે, આત્મા નિત્ય છે. જે જ્ઞાન પ્રતીતને ઉત્પન્ન કરે તે જ્ઞાન જ નહીં, આ સીધી વાત છે. એટલે કહે છે કે એ નિર્ણય ખરેખર એવી વાત થઈ,
આ વાત સૂત્ર જેવી થઈ ગઈ
એમ જ છે. ખરેખર તો એને સીધો જ સંબંધ છે, જ્ઞાનને પ્રતીત સાથે સીધો જ સંબંધ છે. જાણ્યું હવે કેમ સીધો સંબંધ છે કે અનાદિથી ઊંધી પ્રતીત પડી છે કે હું અનિત્ય છું, હું દેહ સ્વરૂપે છું, હું આટલા કાળ પહેલા જન્મ હતો, પછી લગભગ આટલા કાળ પછી પણ હું હઈશ નહીં. વર્તમાન આયુષનો આંક છે એમાં એક 50 વર્ષનો માણસ એનો વિચાર કરે કે 50 વર્ષ પહેલા મારો જન્મ થયો હતો અને બીજા 50 વર્ષ પછી હું હઈશ નહીં, નક્કી વાત છે બરાબર. છતાં હું છું એવો જન્મનારો અને મરનારો હું છું એવી જે પ્રતીત છે એ પ્રતીત ફરતી નથી તો એ જ્ઞાન સાચું નથી એમ કેમ છે. દેહાત્મ બુદ્ધિની પ્રતીત અનિત્યતામાં નિત્યપણાની પ્રતીત પલટતી નથી તો એ જ્ઞાન પણ સાચું નથી. ભલે એને જાણ્યું છે એ જાણપણાની દ્રષ્ટિએ બરાબર હોય તો પણ એ સાચું નથી, એ ખોટું જ્ઞાન છે. પ્રતીત આવે નિત્યતા ને તો એ જ્ઞાન સાચું છે. અથવા એક જગ્યાએ એક પત્ર આવે છે, જીવને મૃત્યુ ટાણે દુઃખ કેમ થાય છે, અથવા સ્વજનનું મૃત્યુ હોય પોતાનું મૃત્યુ હોય દુઃખ કેમ થાય છે? કે અનિત્ય પદાર્થમાં નિત્યપણાની પ્રતીતને લઈને દુઃખ થાય છે. ત્યાં તો શબ્દ એવી રીતે વાપરો છો કે ચલિત પદાર્થમાં, ચલિત પદાર્થ છે એની અંદર અચળપણું સ્થાપી રહેતો છે અને એ તો ચલિત છે એટલે ચલાયમાન થાય છે. જે ચાલતી ચીજ છે એ તો ચાલવાની જ છે અને પોતે અચળપણું સ્થાપ્યું છે એટલે એને અચળપણે પકડી રાખવા માંગે છે. ઓલું કઈ રહેતું નથી, એનું જાલ્યું રહેતું નથી એટલે એને દુઃખ થાય છે. મારે રાખવું છે પણ રહેતું નથી, એ એની પ્રતીત દુઃખનું કારણ છે. જાણપણામાં તો બરાબર ખબર છે દેહ તટવાનો નથી માટે જ વીર કરે છે, પણ પ્રતીક એ છે કે હું એ છું, હું એ છું, હું એ છું, એવી પ્રતીક છે. પ્રતીક બદલવી જોઈએ. જ્યાં સુધી પ્રતીક ન બદલે ત્યાં સુધી જ્ઞાન કાર્યકારી થતું નથી અથવા જ્ઞાન પ્રયોજનને સાધતું નથી, આ સિદ્ધું છે. એટલે અવારનવાર એ વાત પ્રવચનમાં આવે છે કે પ્રતીક આવે છે, પ્રતીક આવવી જોઈએ. એમ અંતર વિચારનાથી તેઓ નિર્ણય કરતા જ નથી. જેને પોતાનું યથાર્થપણું ભાષ્યું હોય તેને રાગ દ્વેષ અજ્ઞાન અને મમત્વ ભાવમાં ઠરવું ન હોય, અનિત્યતામાં એનું ઠરવું થાય, અનિત્યમાં ઠરવું ન હોય, તેને જાતિ અનુભવની જરૂર છે. અનુભવિત્યમાં ઠરવું ન હોય એને ધ્રુવ જાતિના અનુભવની
જરૂર છે.
હવે આત્મા નિત્ય પ્રત્યક્ષ છે એમ બતાવે છે. જો અહીંયા પ્રત્યક્ષ બોલી દો છો, આત્મા નિત્ય છે એમ નહીં પણ આત્મા નિત્ય પ્રત્યક્ષ છે એમ કહે છે. પ્રત્યક્ષ હોય તો ભૂલાય નહીં, અથવા સ્મરણથી પણ આગળ જઈને જે અનુભવ રહે છે કે જેને સ્મરણ વિસ્મરણની અપેક્ષા નથી, એવો કોઈ મુદ્દો હોય જ્ઞાનનો તો એ પ્રત્યક્ષતા નથી. જે સંયોગો દેખીએ તે અનુભવ દ્રશ્ય ઉપજે જ નહીં સંયોગથી આત્મા નિત્ય પ્રત્યક્ષ. જ્ઞાને તો કહે છે કે અમને તો આત્મા નિત્ય છે એ પ્રત્યક્ષ છે, અમને કઈ એ વાત અનુમાનથી પરોક્ષમાં જાણીએ છીએ એવી વાત નથી, પ્રત્યક્ષપણે અમારો આત્મા નિત્ય છે એ જાણીએ છીએ. જે જે સંયોગો દેખીએ છીએ તે અનુભવ સ્વરૂપ એવા આત્માના દ્રશ્ય એટલે તેને આત્મા જાણે છે અને તે દેખાવા યોગ્ય છે. અને તે સંયોગનું સ્વરૂપ વિચારતા એવો કોઈ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય. માટે આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો, આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો છે, અર્થાત અસંયોગી છે, સ્વાભાવિક પદાર્થ છે. અસંયોગી છે એટલે સ્વાભાવિક પદાર્થ છે અને તે પ્રત્યક્ષ નિત્ય સમજાય છે. વિશેષ અર્થ કર્યો છે. જે જે દેહાદી સંયોગ દેખાય સંયોગો દેખાય છે તે અનુભવ સ્વરૂપ એવા આત્માના દ્રશ્ય છે, અર્થાત આત્મા તેને જુએ છે અને જાણે છે એવા પદાર્થ છે. તે બધા સંયોગોનો વિચાર કરી જુઓ તો કોઈ પણ સંયોગોથી અનુભવ સ્વરૂપ એવો આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય તમને જણાશે નહીં. કોઈ પણ સંયોગો તમને જાણતા નથી અને તમે તે સર્વ સંયોગોને જાણો છો, એ જ તમારું તેથી જુદાપણું અને અસંયોગીપણું એટલે કે સંયોગોથી ઉત્પન્ન નહીં થવાપણું સહેજે સિદ્ધ થાય છે અને અનુભવમાં આવે છે. તેથી એટલે કોઈ પણ સંયોગોથી જેની ઉત્પત્તિ થઈ શકતી નથી, કોઈ પણ સંયોગો જેની ઉત્પત્તિ માટે અનુભવમાં આવી શકતા નથી. જે જે સંયોગો કલ્પીએ તેથી તે અનુભવ ન્યારો ને ન્યારો જ માત્ર તેને જાણનાર રૂપે જ રહે છે. તે અનુભવ સ્વરૂપ આત્માને તમે નિત્ય અસ્પર્શે એટલે કે સંયોગોના ભાવરૂપ સ્પર્શને કાયમો નથી એમ જાણો. કેટલો અર્થ કર્યો છે અંબાલાભાઈ? હવે 64 ગાથા ઉપર ગુરુદેવશ્રીનું પ્રવચન. જે જે દ્રશ્ય પદાર્થો દેખવામાં આવે છે તે જાણનારના જ્ઞેય છે. જાણનાર નથી પણ જાણનારના ભિન્ન જ્ઞેયો છે. જે દ્રશ્ય છે તે બધા
ભિન્ન જ્ઞેયો
ભિન્ન છે. આમ એનું ભિન્નપણું જાણતા એનું ભિન્નપણું જણાય છે. જ્ઞાન અને જ્ઞેય એક બોધ ઉપજાવે છે. શું બોધ ઉપજાવે છે? કે જ્ઞેયથી જ્ઞાન ભિન્ન છે, જાણનારો ભિન્ન છે, જણાનાર
ભિન્ન છે.
ભિન્ન છે આવો એક બોધ, ભિન્નતાનો બોધ ઉપજે છે. જે પાયાની વાત છે
એટલે જ ભૂલી જાય છે, એટલે જ ભૂલી જાય છે.
હા, એટલે જ્ઞાન સાધન છે અહીંથી શરૂ થાય છે. કે જે જણાનાર પદાર્થોને અભિન્ન માન્યાતા એને એમ કહે છે કે જો એ બધા ક્ષણિક અનિત્ય છે, જાણનારો એમને નિત્ય રહી જાય છે, માટે જાણનાર જણાનાર વચ્ચે ભિન્નતા છે. આ ભિન્નતા જ્યાં સુધી ઊભી ન થાય ત્યાં સુધી એકત્વ છે એ બધા દોષનું ઉત્પાદક છે, મૂળિયું છે. સ્વપરનું એકત્વ બધા દોષનું
મૂળિયું
છે. પર છે તે સંયોગનું અનિત્યપણું દેખાય છે. સંયોગપણું વિચારતા વિચારતા ક્રમપૂર્વક ભેદ પડે છે, તેથી કાંઈ જાણનારો ભેદરૂપ થઈ જતો નથી. આ એક બહુ સરસ વાત કરે છે. ફર્સ્ટ ટીકામાં પણ એ વિષય આવે છે કે જ્ઞાનમાં અનેક ભેદો જણાય છે, અનેક ભેદોને જાણનારું જ્ઞાન ભેદાતું નથી. બહુ સારો સમજેલો છે. જ્ઞાનમાં પરપદાર્થોના ભેદો, સ્વપદાર્થોના ભેદો, અનેક ભેદો જણાય છે, પણ ભેદને જાણનારું જ્ઞાન પોતે ભેદાતું નથી. નિકૃત અશુદ્ધતા આવતી નથી, ભેદકૃત અશુદ્ધતા આવતી નથી. અનિત્યતાને જાણનારાને અનિત્યતા કૃત અશુદ્ધતા કોઈ અશુદ્ધતા આવતી, કેમ કે એ સળંગ રહે છે, નિત્ય રહે છે, અભેદ રહે છે. કાળની અવસ્થાનો ભેદ પડે છે, પણ ત્રણેય અવસ્થામાં સળંગપણે પર સંયોગને જાણનારો કોઈ સંયોગ રૂપે નથી. કાળની અવસ્થાનો ભેદ પડે છે કે આ વર્તમાન, આ ભૂત, આ ભવિષ્ય, પણ ત્રણેય અવસ્થામાં સળંગપણે પર સંયોગને જાણનારો કોઈ સંયોગ રૂપે થતો
નથી.
ભિન્ન ભિન્ન રહે છે એમ કે સંયોગને જાણનારો અસંયોગી સ્વાભાવિક પદાર્થ છે. એ અમલાલભાઈ પણ અર્થ કરે છે, કેમ કે કોઈ પણ સંયોગોમાંથી ચેતનત્વ અનુભવ ઉત્પન્ન થવા યોગ્ય આત્મા એ રીતે અનુત્પન્ન છે, અસંયોગી હોવાથી અવિનાશી છે, સ્વાભાવિક પદાર્થ હોવાથી એ અવિનાશી છે. જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈ સંયોગને વિશે લઈ પણ હોય, અનાજ ભોજન આહારથી આત્માનું ટકવું નથી એમ કહે છે. અનાજ ભોજન અને આહારથી કાંઈ આત્માનું ટકવું નથી. જો એનાથી આત્મા ટકતો હોય તો કોઈ રાજા મરે નહીં, એને કહે તો ભંડાર ભરેલા જ હોય છે. માટે અનાજ ભોજનથી કોઈ આત્મા ટકતો નથી. ઘણા સંયોગોથી કોઈ જળ વસ્તુ મકાન આદિની રચના થાય છે, વળી તે વિખરાઈને અન્ય અવસ્થા રૂપે થઈ જાય છે, પણ તેમાંથી કોઈ ચેતન જાણક પદાર્થની ઉત્પત્તિ અને નાશ સંભવતો નથી. રાજગ્રહી છે ને, 2500 વર્ષ પહેલાના અવશેષો મળે છે, ચટાયેલા મળે છે. બાર તો એક 8 ફૂટની દિવાલ છે ગદશે ગામ અને બાર ગામ બાર જે ટેકરી છે એની વચ્ચે 8 ફૂટની દિવાલ પડી, 8 ફૂટ પડી દિવાલ છે, એટલે 8-10 ફૂટ પડી દિવાલ હશે. એ વખતે મકાન હશે, એ વખતે ગઢ હશે. અત્યારે કઈ રહ્યો અવશેષ થોડો રહી ગયો, એના ઉપર થી નક્કી થાય કઈ ગઢ હશે. એટલે છે કે એમાંથી બદલાઈ જાય છે, એ વખતે ફાર થઈ જાય છે, નિખરાઈ જાય છે, એ બધું થાય છે ને નિખરાય છે, થાય છે ને વેર વિખેર થઈ જાય છે, પણ તેમાંથી કઈ ચેતન જાણક પદાર્થની ઉત્પત્તિ અને નાશ સંભવતો. જે જે સંયોગો દેખાય છે, તે તે સંયોગોની અવસ્થાને પલટતી બદલતી જોનારો પલટી જતો નથી, એ ધ્રુવ રહે છે. જાણવામાં ક્રમ પડે છે, પણ સળંગ અનુભવ સ્વરૂપ પોતે નિત્ય છે. એ સળંગ શબ્દ લીધો, સળંગ અનુભવ સ્વરૂપ પોતે નિત્ય છે. કોઈ કહે કે સંયોગથી જ્ઞાન થાય છે તો તે વાત જૂઠી છે. જો આત્મામાં જાણક શક્તિ ન હોય તો શું જળ પદાર્થ જ્ઞાનની શક્તિ આપી શકે? જ્ઞાન શક્તિને જાણ જળ પદાર્થ ઉત્પન્ન કરી છે તો બને? જો એમ હોય તો જ્ઞાન સમજણ પરાધીન બની જાય, અને એવું માનવામાં ઘણો વિરોધ આવે. જાણનાર સંયોગને જાણે, પણ સંયોગ કઈ જાણનારને જાણતા નથી. આત્મા બાળકના દેહમાં નાનો દેખાય છે, અને દેહના ક્ષેત્રનો વિસ્તાર થવાથી આત્માના ક્ષેત્રનો પણ વિસ્તાર થાય છે, પણ તે કઈ દેહના આધારે નથી. આત્માનું ક્ષેત્ર વીધો, દેહ વીધો, માટે આત્મા વીધો કે એમ નથી. આયુષ્ય પૂર્ણ થતા દેહનું અને જીવનું છૂટાપણું થાય છે, પણ દેહમાં જીવત્વ જણાતું નથી. એ બતાવે છે કે પહેલેથી જ બંને ભિન્ન હતા. દૂધમાં પાણી નાખ્યું, દૂધમાં પાણી નાખ્યું માટે દૂધ વધી ગયું કે નહીં? એ દૂધ વધેલું માનવું એ છેતરામ ની વાત
છે.
દૂધ માં પાણી નાખવાથી દૂધ વધતો પછી દૂધ એટલું નીકળું જ રહે છે. સ્વપ્નમાં પણ જિંદગીમાં નહીં જોયેલા પદાર્થ ગામ નગર અનેક ક્ષેત્ર વગેરે રચના જ્ઞાનમાં જણાય છે. પૂર્વજન્મના સ્મરણો પણ થાય છે. આ બધું બતાવે છે કે અનુભવ સ્વરૂપ આત્મા પરથી જુદો અસ્પર્શ્ય સ્પર્શતો નથી એવો નિત્ય છે. પરમાણુમાં સ્પર્શાદી રૂપી ગુણ છે. વિકાસ વિકાસ વર્ણ ગંધ રસ હોય છે. તે પદાર્થો ભેગા થતાં અસ્પર્શ પણ નિવજી શકે નહીં. સ્પર્શાદી ગુણવાળા પદાર્થો ભેગા થાય અને અસ્પર્શ્ય પદાર્થ એમાંથી કાંઈ ઉગે
નહીં.
સ્પર્શાદી ભેગા થાય તો ઘણા સ્પર્શ થાય પણ તેનાથી અસ્પર્શ રૂપી તત્વ કેમ ઉગે? માટે સંયોગના ભાવરૂપ ચેતન નથી અથવા ચેતન કોઈ સંયોગી પદાર્થ નથી. જેટલા પદાર્થો નજરે દેખાય છે તે બધા સ્પર્શ છે. તે બધામાં સ્પર્શ છે, રૂપી પદાર્થ બધામાં સ્પર્શ છે. તેમાં બંધન એટલે પિંડ થવાનું કારણ એવી જે લુખાશ અને ચિખાશ છે તેવો સ્વભાવ તો પરમાણુ અથવા પૂતગળમાં છે. જે જીવને પોતાના જ્ઞાતા અથવા જ્ઞાન સ્વભાવનું ભાન નથી તે રાગ દ્વેષ કરે છે. પરની ચિકાશની આસક્તિનો આરોપ પોતામાં કરે છે, બીજા પદાર્થનો આરોપ પોતામાં કરે છે. આવે છે સમસ્યા બંધ અધિકારમાં એ વિશે આવે છે કે સ્વરૂપનું અજ્ઞાન જીવને રાગ દ્વેષ કરવા પ્રેરે છે. પોતાના સ્વરૂપનું અજ્ઞાન જ જીવને રાગ દ્વેષ કરાવે છે. માટે રાગ દ્વેષ નિખાણ અજ્ઞાન છે. જાઓ ક્યાંથી રાગ દ્વેષ થયા કે અજ્ઞાનમાંથી થયા? જીવમાંથી નહીં, અજ્ઞાનમાંથી થયા. પોતાના સ્વરૂપનું અજ્ઞાન એ રાગ દ્વેષ કરાવે છે, પ્રેરે છે. રાગ દ્વેષ કરવા જીવને પ્રેરે છે, ઉત્સાહિત કરે છે. જીવને રાગનો કેમ ઉત્સાહ આવ્યો? જીવને દ્વેષનો મોહનો કેમ ઉમંગ આવ્યો? પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે, બીજું કઈ કારણ નથી. સ્વરૂપ જાણે એ ઉત્સાહ ઓસરી જાય. સ્વરૂપ જ એવું છે કે એને જાણે એને રાગનો દ્વેષનો મોહનો ઉમંગ અને ઉત્સાહ એ જ નહીં. કેમ કે ભિન્ન પણ જણાય છે, અનિત્ય પણ જણાય છે, અસ્પષ્ટ પણ જણાય છે, પછી એમાં કઈ ઉત્સાહ એવો. પોતાપણું જ્યાં ન દેખાય ત્યાં રસ આવે નહીં. જ્યાં પોતાપણું ન જણાય ત્યાં રસ આવે નહીં. રસ્તામાં જોવે છે કે કેટલી ચીજો દેખાય છે, મકાનો દેખાય, મોટરગાડીઓ દેખાય, આમ કોકનો વરઘોડો થતો દેખાય, ક્યાંક એને હસ ચડી જાય છે. કેમ? આપણે કઈ લેવા દેવા નથી. એ જ્ઞાન વગર વિકલ્પે નિર્વિકલ્પણે એમ જોવે છે કે વિકલ્પ કરીને એમ જોવે છે, નિર્વિકલ્પણે એમ જોવે છે કે મારું નથી. એવું નિર્વિકલ્પ જ્ઞાન છે કે એમાં ઉમંગ ને ઉત્સાહ ને પ્રેરતું નથી. એમ જ્યાં પોતાનું સ્વરૂપ ભિન્ન જાણ્યું પછી એને કઈ ઉમંગ ને ઉત્સાહ આવે નહીં. પણ અજ્ઞાનપણે પરની ચિકાશની આસક્તિનો આરોપ પોતામાં કરે છે. રતિ અરતિ ઠીક ઠીકપણું કરવારૂપ માન્યતા એ પર વસ્તુની ચિકાસનો સ્વીકાર છે. એ આત્મામાં તો એવું છે નહીં, પર વસ્તુની ચિકાસનો એ સ્વીકાર છે અથવા રૂપીપણાનો અરૂપીપણામાં સ્વીકાર છે. જીવમાં એવી યોગ્યતા છે કે પોતાના નિર્મળ જ્ઞાન ગુણને વિપરીતપણે માની શકે છે. એવી યોગ્યતા છે કે પોતાના સ્વરૂપથી પોતાનું વિપરીતપણું માને છે અને જાણે છે. છતાં પરમાણુનો સ્વભાવ જે સ્પર્શાદી છે તે રૂપ જીવ થઈ શકતો નથી. જીવ પરમાણુ રૂપે માટે અસ્પર્શી એવો આત્મા તે સંયોગોના ભાવરૂપ સ્પર્શને પામતો નથી. આ સ્પર્શ ઉપર લીધું છે, અસ્પર્શી ને સ્પર્શી. સ્પર્શવાળા સંયોગી વસ્તુઓમાં જાણક ભાવ નથી. જેમાં સ્પર્શરૂપ રસગંધ છે એમાં જાણવાનો ભાવ નથી. સંયોગી પદાર્થ એવા મન વાણી દેહ તે સ્પર્શ રૂપે છે. આત્મા જીવ જાણે તો અનુભવ સ્વરૂપ આત્મા નિત્ય અને અસ્પર્શી છે એમ તે નિર્ણય કરી શકે છે. આ અંતર વિચારથી જાણવાનું છે, જાણવાનું છે એ ઉપર ઉપર ઉપરના વિચારથી જાણવાનું નથી, પણ અંતર વિચારથી જાણવાનું છે. એક વાત આ રીતે છે, જાણવું અને જાણવાની રીતે જાણવું બે જુદી જુદી વાત છે. આ રીતની વાત સાથે સાથે જેમ છે તેમ સમજવાનું છે. લોકોને નિમિત્ત સંયોગ પ્રત્યે પ્રેમ હોવાથી તેના આશ્રયની રુચિ રહે છે, કે તે જળ પદાર્થનો સ્વાભાવિક ગુણ છે, તે સંયોગ તેના આશ્રયની રુચિ રહે છે. સંયોગ છે ત્યાં વિયોગ છે, હંમેશા સંયોગની સાથે વિયોગ. એક સિક્કાની બે બાજુ જેમ જડાયેલો છે, માને ન માને, સ્વીકારે ન સ્વીકારે, પણ જેણે સંયોગનો સ્વીકાર કર્યો એને વિયોગનો સ્વીકાર કરે છૂટકો છે. બીજો રસ્તો નથી. સંયોગ છે ત્યાં વિયોગ છે. ઉદ્ભવ દ્રવ્યનું ગળવું અને મળવું તે જળ પદાર્થનો સ્વાભાવિક ગુણ છે. સંયોગો ઉત્પન્ન લયવાળા જ હોય છે, આત્મા તેનાથી વિલક્ષણ છે. આત્મા સ્પર્શને પામતો નથી, તે રૂપે આત્મા થતો નથી. આ ન્યાય જે જીવને યથાર્થપણે સમજાય તેને નિર્દોષ જ્ઞાન દશા. આ નિત્યતાનો ન્યાય યથાર્થ જેને સમજાય તેને ધ્રુવ તત્વનું જ્ઞાન થાય, તેને નિર્દોષ જ્ઞાન દશા. આમાં જળ અને ચેતનની જુદાઈનો ન્યાય આવી જાય છે, અનિત્યતામાં ભિન્નપણાનો ન્યાય આવી જાય છે, ભિન્નપણાનો ન્યાય આવી જાય છે, સુખનું કારણ નથી એવો ન્યાય આવી જાય છે, અકર્તાપણાનો ન્યાય આવી જાય છે, અસરણપણાનો ન્યાય આવી જાય છે. જીવ સ્પર્શાદીનો પોતામાં આરોપ કરે તો પરપ્રસંગમાં રોકાય. આત્માનો મોક્ષ સ્વભાવ છે અને બંધમાં અટકવાની યોગ્યતા છે. આત્માનો મોક્ષ સ્વભાવ છે અને બંધ ભાવમાં અટકવાની યોગ્યતા છે. સંયોગી સ્પર્શાદી ગુણવાળા પુદ્ગળમાં બંધ સ્વભાવ છે અને જુદા થવાની યોગ્યતા પણ છે. આત્માનું લક્ષણ જળ પદાર્થથી વિલક્ષણ છે. આત્મા અવિનાશી, અસંયોગી, અનુત્પન્ન અને નિત્ય છે. નિત્ય અને અનુભવ જ્ઞાયક સ્વરૂપ છે, અનુભવ સ્વરૂપ જ્ઞાયક છે. હે શિષ્ય તું તેને આવો એને તું જાણ કે આત્મા અવિનાશી, અસંયોગી, અનુત્પન્ન, નિત્ય અને જ્ઞાયક સ્વરૂપ, અનુભવ સ્વરૂપ છે એમ તું તેને જાણ. જીવે પોતાના ગુણને ચિકાશ લુખાશરૂપ માન્યો છે, તેથી પરપદાર્થમાં રાગ દ્વેષ અને મમતા તે કરે છે, ચીકણા પરિણામ કરે છે, અને સંસારના ક્ષણિક પદાર્થોની પલટાતી અવસ્થામાં હર્ષ શોક રાગાદીની ચિકાશરૂપ પોતાને માને છે, તે પોતે પણ રાગના ચીકણા પરિણામ કરે છે. પોતાને ભૂલીને સંયોગી પદાર્થમાં પોતાની હૈયાતી માનવાનું કારણ પોતાનું અજ્ઞાન છે. આ બધાનું મૂળ અજ્ઞાન, સર્વ દુઃખનું મૂળ અજ્ઞાન છે, અને સર્વ દુઃખનું મૂળ જ્ઞાન સુખનું મૂળ જ્ઞાન છે. બસ આ સિદ્ધે સીધી વાત છે. લોકો મનન કરતા નથી આ આત્મા, આ આત્મસિદ્ધિમાં અદ્ભુત રચના કરી છે. ગુરુદેવનું સર્ટિફિકેટ છે. આ તો બધી સ્થૂળ વાત છે, આમાં તો આપણે કાંઈ નથી. અદ્ભુત રચના કરી છે એવું સર્ટિફિકેટ આપ્યું છે. આત્મસિદ્ધિમાં અદ્ભુત રચના કરી છે, જુઓ તો ખરા.
છેલ્લા 500 વર્ષમાં કેટલા પંડિતો થઈ ગયા, કોઈને વધુમાં વધુ તેમ જ રહ્યા છે. રોજ
મારે સાફ સાચી વાત છે. બધા જ્ઞાનીઓમાં શ્રીમદજીના વચનોનું ઉદાહરણ વારંવાર સમજો એ વાત સાચી. એ કોઈ એમની શૈલી
પ્રવચન
કોઈ પ્રવચનમાં ન આવે એવું લગભગ પ્રવચન નથી એ વાત સાચી. એવું કોઈ એમની ભાષાની અંદર વિશેષતા છે. આજે ગુરુદેવ તો જ્ઞાની પુરુષ હતા, પણ હજારો અજ્ઞાનીઓને એ ગાથા અસર કરી ગઈ છે. આજે હજારો માણસો એમના ખાલી વચનોને આકર્ષિત થઈને એ બાજુ
વિચારતા વાંચતા સમજવાનો પ્રયત્ન કરતા થઈ ગયા છે. કેટલું સમજાય સૌ સૌની યોગ્યતાનો વિચાર, પણ હજારો માણસોને ભાષાનો જાદુ કરી જાય છે, વચનો જાદુ કરી જાય છે. એવા જ કોઈ વચનો છે એવો સાતિશય છે વચન યોગ, કોઈ સાતિશય વચન યોગ. હા, સોગાની પોતે છેલ્લે દિવસે આ પુસ્તક સ્વાધ્યાય કર્યો છે. આટલી દ્રષ્ટિની જોર હતું, કેટલું પાવર છે એમનો દ્રષ્ટિનો, ફાટ ફાટ પાવર છે. તો છેલ્લે દિવસે છેલ્લે પુસ્તક લઈ ગયા. શ્રીમદજી કેવો ઉપકાર કરી ગયા છે, સરળ ભાષામાં મર્મવેદક ભાવથી. કેવી કેવો વિશેષણ વાપર્યું છે,
મર્મવેદક.
મર્મવેદક આત્માના મર્મ સ્થળ ને સ્પર્શે છે. જીવ છે ને, ગમે પણ જીવ છે ને, અજ્ઞાની જીવ છે, એના મર્મ સ્થાન ને છે ભેદે છે. એક વાત, મર્મ ભેદક છે, વેધી નાખે છે, વિંધી નાખે છે, મર્મ સ્થળ ને વિંધી નાખે છે. એવા મર્મ વેધક ભાવથી આત્માની એવી સિદ્ધિ કરી છે કે જેની કોઈ ના પાડી શકે. નકાર્ય દલીલો મૂકી શકે.